आनंदमूर्ति श्री कृष्ण ततएव सुखोदय तद्भिन्ना विषया सर्वे दुखदामायिकत्वतः ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। श्री सहजानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री गोपाल स्वामी ने नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामी ने इत्यादि सर्वे नंद सद्यो नमो नमः। मम गुरु श्री राधारमण स्वामी ने नमो नमः। सर्वधामस्तु मुक्तेभ्यः प्रकट सर्व साधु हरि भक्तेभ्यो नमो नमः। ब्रह्मचारी अचिंत्यानंद स्वामी कृत विवेक शतक नामना ग्रंथनी आपने कथा करीए छे। आज आ 19मी सभा छे तीर्थधाम कुंडल स्वामीनारायण मंदिर द्वारा आयोजित रवि सभा मां अपने आगळनी कथा सांभळशु। आज संवत 2069 जेठ सुद सातम छे, तारीख 16 जून 2013। थोड़ीक विवेक शतक अंतर्गत अपने विषय नी ऊंडी चर्चा माटे प्रश्नोत्तरी साथेना विषयो चर्चा, जेम के गई रवि सभा मां आपणे कार्य विवेक चर्चो, एना आगळ आपणे पुरुषार्थ विवेक, भाग्य पुरुषार्थ विवेक, एना पहेला गुण, पहेला एना पछी संग शुद्धि, वाणी विवेक, गुण अने शक्ति विषय चर्चो। हाँ, आवा आवा विवेकने थोड़ा ऊंडाण थी लीधा। विचिक्षणेर यथा योग्यम कार्यम सम्मेलनम नरेहि तथा श्रेयंती कुड्याद्यम यथा वायुरयम जनाः। ब्रह्मचारी अचिंत्यानंद जी एम कहे छे के जेम मनुष्य वावाजोड़ानी फूक ने जोईने दीवाल वगैरह नो आश्रय ले छे, वाड़ी होय ते उभा रही जाय, ले छे के नथी लेता, वावाजोडो आवे तो आपणे कोकने ओथ लई लईए कि नहीं, एम ज लौकिक अलौकिक मार्ग मां बन्ने मां छे। डाया माणसे सुयोग्य पुरुष साथे संप साधी लेवो जोईए, मनमेल करी लेवो जोईए। जारे कंईक विपत्ति आवे, वावाजोडो आवे, त्यारे मोटाने आश्रय जतु रहेवू, एना शरणागत थई जवू जोईए। आ एक व्यवहारिक आश्रय विवेक गणाय। हवे आपणे भीम आवी ગયા હોઈએ તો કોઈને આશ્રય જઈએ નહીં, કોઈને નમીએ નહીં, કોઈને હાથ જોડીએ નહીં, છાતી કાઢીને ફરીએ મૂળિયામાંથી ઉખડીને સમુદ્ર ભેગા થઈ જઈએ, બરોબર ને? આ તો જીવન છે, કઈ નક્કી નહીં, ક્યારે ક્યાંથી કેણકોરથી કેમનું હું વાવાઝોડું આવે, શું જાણીએ ભાઈ? માટે મોટાનો આશરો એ વેટાણે બહુ કામ લાગે, દિવાલનો લઈ લે વાવાઝોડા વાળા તો આપણે પણ મુશ્કેલી વેળાએ જેવી મુશ્કેલી અને એ મુશ્કેલીથી બચાવે એવો કોઈ જે હોય તે સારો સજ્જન માણસ હોય તેને ઓથે રહી જાવું, આ એક વિવેક કહેવાય। વિવેક શતકજી કા વિવેક હે યે, સમર્થને આશરે જવું જોઈએ, પછી જે બચાવી શકે એવા ન હોય એને શરણે જઈએ તો હું દાડો વળે, બોલો, એ બી વિવેક રાખવો જરૂરી છે કે આપણે જેના આશ્રયે જોર મારતા હોઈએ એનું પણ ક્યાંક હાલે એવું ન હોય ત્યારે બહુ પાછા પડીએ ને ભોંટા પડીએ, ખ્યાલ આવ્યો તમને? મગનીરામે શારદા દેવીને વશ કરેલા, એને વળી ધમધમાટી કરતો હતો, પણ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ એરે ભટકાણો, કઈ હેલ્યું નહીં. એટલે રાતે શારદા દેવીને બોલાવ્યા, અરે માં માં આ તારો બાળક દરિયો તરીને ખાડામાં બુડે. કોણ ખાડો? ઓલ્યો સ્વામિનારાયણ. હેઠો બે મૂર્ખ્યા, એ તો તારો બાપ સર્વોપરી ભગવાન છે. અરે પણ માં તારાથી કોઈ શક્તિ સમર્થ હોય? એટલે ભાઈ મારા જેવી દેવી ઓ તો ઘણી સજે સેવા તેના પદ તણી. હે શું બોલો? સાચું કીધું, બહુ છૂટો ફેર્યો. આજ તને માથા ના મળ્યા કે તું કઈ નહીં કરીએ કઈ ન થાય, તો હવે મારું શું થાય? ઉપાય બતાવો. પગમાં પડે, હવે માફી માંગ તો તારું સારું થાય. ઠેકાણે ભટકાણો. મૂરખ, શું કામ ઘર છોડ્યું તું? શું કામ ગુરુ પોતાની પુત્રી આપતા તને તું ન પીણ્યો? વિચાર કર, ભગવાન મેળવવા માટે. અને ભગવાન મળ્યા ત્યારે એની અરે બાંધવા મંડાણો છો? એ ભગવાન છે. ભગવાન એટલું નહીં, સર્વોપરી સુપ્રીમ ગોડ પુરુષોત્તમ નારાયણ છે. ઘણી વખત માણા ભૂલ એવી ખાઈ જાય છે કે એને કંઈક થોડો ઘણો ટેકો મળ્યો હોય ને એટલે એમ માની લે છે કે હવે જોવો તમે હું આમ તેમ, પણ એના કરતાં ભારે કોક મળી જાય તો આ ટેકો ભાંગી જાય કે નહીં. શારદા દેવીનો ટેકો ભાંગ્યો, કરોડો ભૂનો મગનીરામ મરાણો. આપણે ઘણી વખત કોક આપણે જરાક આમ વાહે પીન ચડાવે ને ટેકો આપે એટલે ભારે બધી આમ ચારે કોરથી ધૂણવાની શરૂઆત કરી દઈએ. પસુલાને ખબર પડી જાય કે આ મારે ટેકે જ ધૂણે છે, તે થોડીક પીન ખેંચી લે એટલે હે કરીને ઉભો રહે. પછી તો શું, માતાજીએ પીન ખેંચી લીધી કે નહીં? તો હજી ધંધો ન કરાય. આ આશ્રય વિવેક છે. આપણા આશ્રયદાતાની તાકાતથી આપણે પરિચિત હોવા જોઈએ. આપણા આશ્રયદાતા નહીં બિચારાને ક્યારેક કોકના આશ્રયની જરૂર પડતી હોય ને આપણે એ જેના આશ્રયે બિચારો જીવતો હોય ન્યા પાછી બટ લઈ અને એમ માનીને કે આ રક્ષા કરશે, એવું રક્ષા કરે બિચારા, એ તેને આધારે હોય. ખરું ખોટું? ભાઈ તમે તો વિવેકી જ છો. આ વિવેક સતત તમારે તો કંઈ કામનું જ નથી. પણ હવે શું થાય, મારે ઉપયોગી હોવાથી વાંચું છું.
દક્ષૈરપ્ય પ્રિયમ માન્યમ શિક્ષા વાક્યમ શુભમ સતામ યથા કટ્વપી ભય સજ્જમ રોગગ્નમ ભુંજતે જનાહા.
બહુ સરસ વાત કરી. જેમ માણસો કડવું લાગવા છતાં પણ રોગ મટાડવા હારું ઔષધ ખાઈ છે કે નહીં? કડવી દવાઈ પીવે છે કે નથી પીતા? હું કામ પીવે? તો રોગ મટાડવો છે, સ્વાર્થ છે. બસ એમ જ, જો આપણે આમ થોડી ઘણી અક્કલ હોય તો આપણું સારું કરતા હોય, આપણી દોષો થકી રક્ષા કરતા હોય એવા સત્પુરુષનું કડવું વેણ પણ આપણે પીવું પડે. ખરું ખોટું? તાર નકરા વખાણ જ હા ભળવાની માલિકો લાલચ રે, એ સારું નહીં કઈ. કડવા ક્વાથ પીવા પડે, કડવી દવા ખાવી પડે છે કે નહીં? એટલે આ ભલામણા દેહ હારો કરવો હોય તો તમારે ડોક્ટરોની દીધેલી કડવી દવા બાપા કહીને ગળવી પડે છે, પીવી પડે છે. તો આત્મા શુદ્ધ કરવો હોય, ચોખ્ખો કરવો હોય, ભગવાનમાં જોડવો હોય તો સાધુની આપેલી કડવી દવા, અપમાન તિરસ્કાર એનો ઉપદેશ સહન કરવું પડે. પછી આપણને એમ થઈ જાય મને આમ કેમ કેમ એમ જાણે, તો પછી તમે જાણો, લ્યો જાઓ બરોબર. ડોક્ટરને કઈ કડી દવા દવા નહીં પીવું તો ડોક્ટર કહેતા જતા જા હાકર ખા, હાલી નીકળ્યો છે તે. એક તો રોગ મટાડવા આવ્યો ને વળી આમ તેમ ડાપણ કરે. માટે આને કહેવાય વિવેક. ઘણા તો એમ જ કે બસ અમારી આગળ મીઠું મીઠું જ બોલ્યા કરો. શું કે? અમને સારું લાગે એમ જ કરો, અમારા વખાણ જ કરો, બસ હાથ ફેરવો, એમ મોક્ષ થાય. આપણા કપડામાં મેલ ભરાણો છે, મેલ થકી કપડાને મુક્તિ આપવી હોય, મેલમાંથી કપડાનો મોક્ષ દેવો હોય તો શું કરવું જોઈએ? પાણીમાં પલાળવું જોઈએ, છપછપાવવું જોઈએ, ધોકાવવું જોઈએ, તઈ મેલમાં છૂટું થાય. હવે કપડું એમ કે મને પાણીમાં નહીં પલાળવાનું, મને છપછપાવવાનું નહીં, મને ધોકો નહીં મારવાનો, તે શું કરવાનું? બસ મારી પૂજા કરો ને મને ચોખ્ખું કરી દો. તે હું તુલસી પત્ર ચડાવે કપડું ચોખ્ખું થાય? તો ના ના, આમ સભામાં લાવીને ઉભું રાખીને એના ખૂબ વખાણ કરી કે શું આ બાબાનું ધોત્યું, એટલે ધોત્યું ધળું થઈ જાય. તો ઘણાની એવી ઈચ્છા રહે છે કે નરે અમારા વખાણ જ કરો ને અમને સુધારી નાખો એમ. કેવલ વખાણવાથી બિરદાવવાથી કોઈનું સારું થતું નથી. માટે સત્પુરુષો જરા કડવા વચનરૂપ ધોકા મારે. સ્વામિનારાયણ ભગવાન કોઈ દી વડતા કે નતા વડતા? ગુણાત્યાન સ્વામી, ગોપાલ સ્વામી, ભાયતમાન સ્વામી, બધાએ બરાબર લેતા. બોલો, જીવને શુદ્ધ કરવા માટે સત્પુરુષો આ રીતે કડવા ઉપદેશ દેતા. નિષ્કોન સ્વામીના કડવા આપણે સાંભળ્યા છે ને, તો પછી ભોજા ભગતના ચાપખા જીવને ઉપયોગી છે. કડવી દવા બધા હોશે હોશે કઈ હાજા થવા, પણ કડવી વાણી ન સાંભળવી ગમતી જીવને ચોખ્ખો કરવા. લ્યો, સત્પુરુષ ઉપદેશ દે ત્યારે કડવું કે તો પણ મીઠું માનીને તો રોગ મટે. જીવનો રોગ મટાડવાની આ વાત છે. મટાડવો હોય તો, ન મટાડવો હોય તો તમારી મરજી. બોલો. પેલા શિવલાલભાઈ હોપારી ખાતા ને ભાઈતમાનંદ સ્વામી વાતું કરતા છે, એમાં કડકડ સંભળાણું. તે ઉપદેશ તો એવો સરસ મીઠી વાણીમાં આપ્યો કે કયું કૂતરું હાડક્યું કરડેશ. આવું બોલ્યા સ્વામી અમૃત વચન. હા, આમ જોઈ લીધું કે આ શિવલાલ હોપારી મઢમ નાખીને કથા સાંભળે. એટલે ધીમે રહીને કીધું, કયું કૂતરું હાડ્યું કરડેશ? હવે હું શિવલાલને બોલું? ભગાદોશીનો દીકરો, 9 લાખ રૂપિયાનો આસામી, સ્વામિનારાયણ સંપ્રદાયનો એ જમાનાનો સર્વશ્રેષ્ઠ ધનિક, શ્રેષ્ઠી પુરુષ, હવે એને આ રીતે ઉપદેશ દેવાય? હવ ડાયા કહેશે કે એમ ન કહેવાય. તો હાથ ફેરવા કરાય, શિવલાલભાઈ શિવલાલભાઈ. હવાણે તો સીધો કુવાડો માર્યો, કયું કૂતરું માળું હાડ્યું કરે. હવે સાચું તો કઈ મેળ વગી ના હોય, અમથા બાવા નથી આવે ને, એ તો ગમે એવું બોલે. હવ એક તો સાધુના આશ્રમમાં કોઈ બેન હોય નહી, એટલે બહુ જાળવવાનું આવે નહી, સમજ્યા? એટલે આ બધા બાવા લોકો બહુ ગાળ્યું બોલતા થઈ જાય. એનું કારણ શું કે એ રહેતા હોય ત્યાં ક્યાંય બૈરું જ ન હોય, એટલે ગમે એ બોલે, હરખા જ હોય બધા. માં બેન દીકરી બધી એવું બધું મર્યાદા હોય તો ન બોલાય, આ કઈ ન મળે. લ્યો, સાધુ સંતો નું ભાઈ છે ને, તમારે ખોટું ન લગાડવું, સંસારી માણસો એમ. સમજાણું કે કયું કૂતરું આડી ગયું કરડે? લ્યો, હવે આ સભામાં કોઈક ઊંઘી ગયું હોય અને હું એમ કઉ, કયો પાડો ઘોરેસ, કયો હિપોપોટામસ ઊંઘી ગયો? આમ આમ જ બોલો ને, એઠું જોઈને બીજું કઈ નહી કહેવાનું. હે, જે ઊંઘતા હોય ને બહુ મીઠું લાગે ને. વાહ વાહ, અમૃત વાણી બોલ્યા. હે, કે કયો પાડો ઘોરે વધારે રસકો ખાય, મારો ઝાઝા ગાજર ખાઈ ગયો લાગે છે એમ. એવી અમૃત વાણી બોલવાની, એવી બોલવાની સરસ મીઠી. પથારી એમ જઈને હુવે ને તોય ઊંઘ નો આવે. પછી અહીં તો ન જ આવે, પથારી એમ જઈને હુવે ને તોય ન આવે અડધી રાત સુધી. શિવલાલભાઈ ઉભા થઈ ગયા, થૂકી એવા હું. પછી આવીને બેઠા એટલું નહીં, પગે લાગીને કીધું, સ્વામી હું ખાતો તો જરા હોપારી, હવે નહીં ખાઉં આજથી નિયમ. જૈન ગુણાત્યાન સ્વામીની વાત કરી, હોપારીનું નિયમ લીધું. એમ તો કે ભાત માણસ આવું બોલે, હવે નહીં ખાવ. પણ મરદ માણાવો જરાય ખોટું ન લગાડ્યું, અવળું ન લીધું, કોઈ સંકલ્પ નહીં. થાય બધાથી આવું, એ તારે એ વાત છે, કઠણ આઈ છે. બધાનું કામ નથી, શિવલાલનું કામ છે. અને એટલે તો શિવલાલભાઈને આખ્યાન ગાઈશ, બધાને થોડા ગવાય. તમને ઘણું મનમાં એમ થાય કે અમારું કઈક આખ્યાન ગાવ, હે ગાયા જેવું કરો તો ખરા, પછી આખ્યાન લખી. હા દોહાય બનાવી, હા પણ પેલા એ રીતે થવું જોઈએ ને. યશોવર્ધયતી સ્વેષામ ઉપકર્તા જનસુધિહિ યથા નાના ક્ષિતિરુહાન વાસયત્ય ગુરુદ્રુમઃ. સ્વામી અચિંત્યાનંદજી બોલ્યા કે જેમ ચંદનનું વૃક્ષ બીજા અનેક વૃક્ષોને સુગંધી કરે છે, બરાબર સુગંધીવાળા કરે, તેમ બીજાનું ભલું કરવાના સ્વભાવ વાળો સુગ્ન માણસ, શરણ્ય પુરુષ સદા પોતાના આશ્રિતના યશને વધારે. બોલો, ચંદનનું ઝાડું જેમ બીજાને ચંદન બનાવી દે, એમ સાધુ બીજાને સાધુ બનાવી દે, સત્પુરુષ બીજાને સત્પુરુષ બનાવી દે, ધનવાન બીજાને પણ ધનવાન બનાવી દે, ગુણવાન બીજાને ગુણવાન બનાવી દે. બોલો, વાત આ છે. મોટા હોય ને મોટા, એ બીજાને મોટા બનાવે, અને નાના હોય લુખા શું કરે, લુખા કરે, ત્યારે શું બીજું કરે. માટે જોવું જોઈએ આ જગતમાં આપણે અનેકના કોન્ટેક્ટમાં આવીએ છીએ, જેના કોન્ટેક્ટમાં આવીએ એના જેવા કરે, બીજું કરે, બીડી ફૂંકણીઓ શું કરે, બીડી દે ને બીજું જ જાય, ચા પીતો હોય કે બી ચાંટતો હોય રોજ, એ શું કરે, એ ડોળિયું ચટાવે ને, બીજું શું તમારી પાસે કઈ થોડા હુકમ એવો ખબર. આમ છે આ દુનિયામાં. માટે એક વાત ધ્યાનમાં રાખવી કે જેનો સંગ કરીએ, જેને શરણે જઈએ, જેની આરે મનમેળ કરીએ, જેની સોબત રાખીએ, એના ગુણો હારા કે મોળા આપણામાં આવે, આવે ને આવે. જે ઝાડવા ચંદનના ઝાડવાનો સંબંધ કરે તો એનામાં ચંદનની સુગંધ આવે, આવે ને આવે, બરોબર ને. થોરની વાડી આગળ કોક છોડવો ઉગ્યો હોય તેને થોરિયો જ ગહાય ને, બોલો એને કે આંબો ગહાય, ઉગ્યો ન્યા એટલે એમ નબળાની પડખે જઈને ઉભો રહે તેને નબળો જ ભટકાય, તો આગું હાલવું જોઈએ ને. વાત એમ છે. અને એમાં જો કોઈ મોટા પુરુષ મળી જાય અને એનો મનમેળ આપણે જીતી, એની સાથે રહીએ, એનો સંગ કરીએ, તો બેડો પાર થઈ જાય. લેવડે વડોદરાના કૃષ્ણારામ હતા કે નહીં, ગોપાલ સ્વામી જેવા સંતને ગુરુ કર્યા ને રાજાના દરબારમાં એને માથે એવું આવી પડ્યું, ગ્રહણ થાય જ ભૂકા બોલી જાય. હા તે ગોપાલ સ્વામી ભાઈ રડી પડ્યા કે મારે કહેતા કહેવાય ગયું, ગ્રહણ નહીં થાય, પણ ગ્રહણ તો થાય એવું છે. ઘરે આવીને સરખું છોકરાને મેં સોપડામાં જોયું તો ખબર પડી, તે હું તો માથું ડોલ કરીને આવ્યો છું. સ્વામી ઉગારો, ગોપાલ સ્વામી બોલ્યા, આરામથી ઊંઘો જાઓ, ગ્રહણ નહીં થાય. અટકાવી દીધો, કેમ અટકાવ્યું સ્વામી જાણે. પંડિતો નગરના માણસો જોઈ જોઈને ઠાક્યા, ગ્રહણ બધા ચોપડામાં છે ને કેમ ન થયું, ન થયું. લ્યો જોયું, તમે જોયું, સમર્થ એ સમર્થ બનાવ્યા કે નહીં, લાજ રાખી કે ન રાખી. મોટાનો સંગ હોય તો લાજ રાખે. બોલો, મોટા આપણી લાજ વધારે અને નાના લાજ ઓછી કરે, અબરૂદાર બનાવી દે આપણને. જો ને કાઠિયાવાડના કાઠી કોળી કણબી વગેરે વગેરેની મહારાજે લાજ વધારી કે નહીં, એટલે તો પ્રેમાનંદ સામે કીધું,
પ્રેમાનંદ નો વાલો આનંદકારી, પ્રેમાનંદ નો વાલો આનંદકારી, પોતાના જનની વાલે, પોતાના જનની વાલે લાજ વધારી રાજ, અક્ષર ના વાસી વાલો આરાયવની પર,
નાના વાલી વાલો આરાયવની પર.
હાથ વધારી બોલો. કોઈ ઘર પાસે નીકળવા ન દે એવા માણા ને એવા બનાવ્યા તે લોકો ઘર હોંપી દે. પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે, ખોલી કાંઠીને બધા નાવા બનાવ્યા. કેવા હતા ઈ? કોઈની વસ્તુ ને એ તો ભાળી ન મેલે. આવો પડી ને તેજુરી માંથી ક્યાંય લે. ભાળી ન મેલે કોઈની વસ્તુ ને એ તો
ભાળી ન મેલે.
પણ એવા બનાવ્યા સામું ન જો એમ આબરૂ વધારી દીધી. લ્યો હવે તમારી ને મારી આબરૂ છે ને એ ભગવાન ના થયા છી, ભગવાન કેમ રહી છે એટલે છે. બોલો, નહીતર કોઈ આપણને એને આંગણે ઉભા ન રહેવા દે, હેડેડ કરીને બારા કાઢે. માટે મોટાનો આશરો રાખજો તો આબરૂ વાળા થશો, સુખિયા રહેશો અને ડંકા વગાડીને ધામમાં જાહો, ફેર ન પડે. શ્રિતમ ચાપ્ય ગુણમ સુગ્નો ન જહાતિ ક્વચિદ યથા ક્ષૈષ્ણિમ કુટિલમ ચેન્દુમ નોજ્જિતીશા કલંકિતમ. ક્ષૈષ્ણિમ એટલે વધઘેટ થાય ને, અને વાંકો અને કલંકિત કોણ? ચંદ્રમા ઇન્દુ. એને પણ શિવજી માથે રાખેશ, માથે ધારણ કર્યો, આશરો આપ્યો ને. મોટાની મોટાઈ હવે વધઘેટ થાય એવો, વળી વાંકો, વળી કલંક વાળો, આવા ચંદ્રમાને મહાદેવજીએ કીધું કાંઈ વાંધો નહીં, મારા જટા મુકટના આશ્રયે તું તમ તમાર ધુબાકા દે. પછી ચંદ્રમા મહાદેવના જટા મુકટમાં વાસ કરીને રહ્યા, રાખ્યા તો રાખ્યા, પછી કાઢી મૂક્યા. ત્યાર પછી મોટા માણસનું આવું છે એમ જ સુગ્ન આશ્રયદાતા ગુણ વગરના પોતાના આશ્રિતોને પણ ક્યારેય ત્યાગી દેતા નથી. ન ત્યાગી દે, બીવું નહીં, શરણે લીધા પછી પાલવે. નગણી નારે વરે સમરથને, પછી ઓલો જિંદગી આખી પાલવે. રતો બસ્યો ગાંડો માણા, પણ ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ થયો તો મહારાજે મિત્ર કરે રાખ્યો. લ્યો રાખ્યો કે નહીં? તો પછી ઓલા ભુજના ખેતો ભીમો બે ભાઈ હતા ખબર, જાડી બુદ્ધિના, ભગવાનના આશીર્વાદ થયા તો ભગવાને રાખ્યા. લ્યો બે એવા હતા. મહારાજ એક દી કે ખેતા તું ડાયો કે ભીમો, કે ભીમા તું ડાયો કે ખેતો? તે બે જણા કે ઓલો કે ખેતો ગાંડો, ને ઓલો કે ભીમો ગાંડો, ને મહારાજ દાંત કાઢે. સમજણ? પછી મહારાજ કે તમારી વાર્તા કરો ઓલી પૂછડા વાળી. તો કે કઈ? તે ઉભા છે બે. તું કે? તકે તું કે ને? પછી વાત માંડ્યો એ કે અમે બે ભાઈ નાના હતા ને, પછી ખેતર ગયા હતા, પછી ત્યાંથી ઘેરે આવ્યા, તે અમારી બાને અમે સીધા આવીને મળી, પણ અમે ઘેરે આવ્યા તે અમારા ઘર હળગી ગયેલું. ને પછી તો કે અમે ઘરમાં જોયું, સમજાણું, તો કોક બળી ગયેલું પીડ્યું હતું. તમે બે ભાઈ સમજ્યા કે બા બળી ગઈ, સમજાણું. તે એક જણા એક જણાને પૂછ્યું કે લે એ બા બળી ગઈ, પણ આ પડ્યું છે એને તો પૂછડું છે. તો કે બાપા ને તો ખાતર કેતા તારી બાનું પૂછડું કે આ જ દેખાણું. અને મહારાજ ખડખડા નસી પીડ્યા, મહારાજ કે પછી હું થયું? તો પછી તમારી બાપ બીજા ઘરે બે વાગ્યા થી આવ્યા, પછી ખબર પડી કે બાપ આણું બેન કરીને ગયેલા અને કાળુડી કૂતરી ઘરમાં રહી ગયેલી કુબામાં, એ બળી ગયેલી બા નતા એ વાવા બે. પણ ભગવાને એને ભાઈબંધની જેમ રાખ્યા, ભાઈ મોટાની વાત જોતી છે, મોટા જો મળી જાય ને તો પછી આ વાંકા સુકા ચંદ્રમાને માથે રાખે એમ આવાને ભાઈબંધ કરીને રાખે. ભગવાન સ્વામિનારાયણની વાત જુદી છે. દેયમ દાનમ તવસરે કાર્ય સિદ્ધિર્ન ચાન્યથા શુષ્કે યથાખિલે શસ્યે કિમ સ્યાદ જીમૂત કર્ષણે. જેમ બધો મોલ હુકાઈ ગયા પછી વરસાદ વરસે તો એનાથી શું ફળ? કાંઈ નહીં. તેમ યોગ્ય સમયે દાન આપવામાં ન આવે તો એમનાથી શું? કાંઈ નહીં. અર્થાત સમય પર આપેલા દાનથી જ કાર્યની સિદ્ધિ થાય છે, અન્યથા થતી નથી. દાન દેવું એટલે કે કોઈને મદદ કરવી. હવે ટાણે તમે એને પૈસા જોતા હોય ત્યારે દો નહીં, એને ટાણે ઊંફ જોતી હોય ત્યારે ઊંફ ન દો, પ્રેમ જોતો હોય ત્યારે પ્રેમ ન દો, ટાણે ટેકો જોતો હોય ત્યારે ટેકો ન દો, શું કામનું? આ શ્લોક છે સમયની મહત્તા બતાવનારો. દાનનો આમાં ભલે વિધિ બતાવ્યો પણ સજાગતા બતાવી છે સમયની. દેવી હોય કોઈને મદદ તો ટાણે દેજો. ટાણાની કરેલી મદદ માણાને ભૂલાય નહીં. શું કીધું? ટાણાની કરેલી મદદ માણાને ભૂલાય નહીં. બોલો. અમે નરસંડા ભણતા ને તે દિવસે કોઈ ઓળખે નહીં, અમારી પાસે કાંઈ નહીં, અને ભણવા જતા વડતાલ પાઠશાલામાં તે દિવસે જેણે જેણે જે કાંઈ મદદ કરી છે એ બધી યાદ છે. બોલો. મેં ઘણી વખત વાત કરીશ. લ્યો, વડતાલ અમે જતા તો શ્વેત વૈકુંઠદાસ શાસ્ત્રી હતા, એ અમને પ્રેમથી બોલાવતા. રઘુવીર સ્વામી છે અટલ ઉમરેઠમાં એના ગુરુ. પુસ્તક પાનું જોતું હોય તો આપતા તો બહુ સારું લાગતું. પછી હીરા ભગત હતા, ત્યાં જતા તો એની પાસે કંઈક આવ્યું હોય તો કહે છે લઈ જાઓ. એકવાર તો 500 ગ્રામ ચોખ્ખું ઘી આપેલું એમની એમના બરણી કે લઈ જાઓ ચોપડીને ભગવાનને ધરાવજો થાળ રોટલી. એ બહુ ગમેલું. તે ડોલકો પકડીને નરસંડા સુધી હાલ્યા ગયા હતા. હા, પછી ખાલી ડોલકો ફરી વાર ભણવા વળતા લાવ્યા હતા, લેતા આવ્યા. પણ આ ગમ્યું, તેથી બહુ તાણ હતી ને તે બહુ સારું લાગ્યું. બોલો. પછી અથાણાવાળા સ્વામી ત્યાં જતા, તે એકવાર અમારે ચંદનના વાઘા કરવા હતા ઠાકોરજી, તેમણે લાકડા આપ્યા ચંદનના, લઈ જાઓ ગહીને કરજો. એ ભૂલાય? તો પછી એક સાધુ હતા, એમણે એક પેન લઈ દીધેલી, એ નહીં ભૂલાતું. ખરી વખતે મદદ થયેલી હોય ન ભૂલાય. બાપા, કોકને બરાબર જરૂર હોય તેથી એને મદદ કરજો, અને પછી એને કાંઈ જોતું ન હોય તેથી તમે જઈને મદદ કરવા જાઓ, શું કામનું? ખરેખર તરીશો થયો હોય તો એને પાણી લોટો પાયું હોય તો એનો આશીર્વાદ જુદો હોય. ભૂખ્યો માણા ખરેખર હોય ને જમાડ્યો હોય તેવી વાત જુદી હોય. હવે પછી ગળા સુધી પાણી પીને ખાઈને બેઠો હોય ને તમે પછી રોટલાને પાણી લઈને જાઓ, કંઈ ખાય બિચારો પણ કંઈ મજા નહીં. સમજાઈ ગયો? હા. દેયમ દાનમ તો અવસરે, દાન દેવું પણ અવસર ઉપર દેવું. આજકાલે આ વિવેક ઝાઝા માણા નથી. જ્યાં જરૂર ન હોય ને ત્યાં બધા માણા દે 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 કરે છે. તે ત્યાં રૂપિયા એટલા બધા ભેગા થાય, એટલા બધા ભેગા થાય, પછી એની હારું બાધા ભાઈ ને ખૂન ને ડખાન ચૂંટણી મારામારી ક્યાં ક્યાં. અને ખરેખર જ્યાં જરૂર હોય એ જગ્યાએ કાંઈ દેતા નથી. આવું થયું કોણ સમજાવ્યા? ઠીક, આ તો દાન કરવાની વાત કરી, પણ સમય ઉપર બધું સાવધાન થઈને કરવું જોઈએ. ટાણે નાઈ લેવું જોઈએ, ટાણે ખાઈ લેવું જોઈએ, ટાણે હુઈ લેવું જોઈએ. તાણું થાય ત્યાં પરણી જવું જોઈ. પછી ભલામણા મોટી ઉંમરે પરણે, એના ગ્રસ્ત આશ્રમમાં કઈ દમ ન હોય, કુદરતના કાયદાને અનુસારે હાલવું જોઈએ. ઘણા પરણે જ નહીં, લ્યો હમણે નહીં, હમણે નહીં, અડધો ગઢો છે ને વાંકો વળી જાય ને તે પણવા નીકળે. અરે ભાઈ, પછી કોણ દે હવે પાકલ ગલકાને? લગ્નની માર્કેટમાં એની કિંમત હાવ વહી ગઈ હોય. માટે ભાઈ બધું ટાણે કરવો, આ તો એક દાનની વાત નથી, આમાં બધી વાત આવી ગઈ. તો બહુ સારું લાગે. અને બધા કરતા મુદ્દાની વાત ઈ કે ટાણે ભજન કરી લેવું, બરોબર છે ને? વાત એમ છે, ઘણાને નથી ખબર, જાણું સમયને સમજતા નથી. ઘણા ભજન કરવાને સમયે ભજન કરે નહીં, ભોજન કરવાને સમયે ભોજન કરે નહીં, ઊંધું ઊંધું કરી કરી કરે, ઊંધું ઊંધું જ્ઞાન. માટે સમજો, બરોબર છે? આ નાના નાના છોકરા છે, એ તો નાના છે, મા બાપની ગોદમાં એની હુંફે મોટા થાય. એ વખતે આપણે એને ઉપદેશ દઈએ કે પીતી તોડજો, જૂઠા જાણી કુટુંબ પરિવાર, એ છોકરા તારી બામાં એત રાખીશ નહીં, માયા કહેવાય, સારું કહેવાય. એ સમય છે એને, સગા સંબંધીમાંથી હેત તોડવાનો સમય છે, વાર છે ને? પણ આપણે બધી ભેગી કથા આવે એટલે ધમધમાવીને જેની વાની માથે નાખ્યા કરી. એ સમજવું જોઈએ કે ઉપદેશ શાસ્ત્રમાં છે, વાત સાચી છે, પણ એને ન લાગવું પડે નાના બાળકોને. હવે યુવાન હોય, પૈણા હોય, પતિ પત્ની, હવે આપણે એને એમ કે ભગવાન સિવાય બીજો ઘાટ થાય કુસંગ કહેવાય. હવે એ બધી આ ધોળા લુગડા ને ધોળા માથાવાળાને લાગવું પડે, સમજાણું? હવે નવા પૈણેલા ને એ બધા કાયદા ક્યાં લગાડવા? સાગરમાં તો બધું આવે, ખોફ ફોફાવીને આવે, તે જીવવું ભારે પડી જાય. માટે ગ્રસ્ત આશ્રમ સ્વીકાર્યો હોય તો એને ગ્રસ્તની રીતે રહેવાય, ખરું ખોટું? તો પછી સમજવું જોઈએ કે કથામાં એવું છે, વાત સાચી છે, પણ એ બધું વાનપ્રસ્થો માટે છે. આ બધી નીકળી ગયેલી ગાડીઓની આ દવા છે. હા, પછી એ બધું જુવાનિયાઓ બધું એ કરવા માંડે તો કોઈ દિવસ સંસારમાં પતિ પત્નીને ટ્યુનિંગ થાય નહીં, સુખ થાય નહીં. આ વખતે સહજાનંદ પ્રદીપમાં મેં આવો કાગળ લખ્યો છે, વિવેકવાળો આવશે તાર વાંચ્યો, થોડોક વિવેક શીખવાડવો પડ્યો. કે અમે જે બધી કથાઓ કરીએ, શિબિરો કરીએ, આત્મીય સભા ભરીએ, નાની મોટી વાતો થતી હોય, તમારામાં મોટા ઉપદેશકો હોય, બંબામાં આવીને કહેતા હોય, પણ એમાંથી કેટલુંક લેવું ને કેટલુંક ન લેવું એનો વિવેક જોઈ, ખરું ખોટો? ઘણાના વિવેક જ નથી. બોલો, વાત આવે એટલે એ પકડે, પણ તારે હજી એ વાત પકડવાની નથી, સમજાણું? એક જણાના લગ્ન થયા, સમજાણું? એ સાંજે મને મળ્યો, મને કહે ગુરુજી ભૂંડાઘાટ થાય છે. મેં કીધું ઉભો થઈને જાતો, રોવા માંડ્યો. મને કહે મારું કલ્યાણ કેમ થાય? એ મેં કીધું તો પૈણ્યો હું કામ ભલા મારા વેચવાતા વેચવાતા. મેં કહ્યું જોજે ભાઈ, જીવન જીવા તું એમ જીવજે, ને કે પાછો ડિવોર્સ થાય, ભગતરા વેડા ન હાલે ને. વિવેક, આ વિવેક શતકની કથા છે એટલે મારે વિવેક થોડોક કહેવો જોઈએ. ઘણા ભગતરા વેડા કરે બાઈન ભાઈ બે, અલે આ ભાઈ જેમ જીવાતું એમ જીવાય, સાધુ ને સાધુ રીતે, સંસારી ને સંસારી રીતે, નથી સમજતા, પછી દુઃખ આવે છે, સમજાણો? એ બધું મેં કાગળમાં લખ્યું છે, વાંચજો. કયા સમયે હું કરાય એમ? બાળપણમાં વિદ્યા ભણી લે તે ડાયો, પછી 80 વર્ષે ભણવા બેહે, પેલું શંકરાચાર્ય નું આવે છે, નહીં નહીં રક્ષતી ડુકરી કરણે, વૃદ્ધો યાતિ ગૃહિતવા દંડમ તદિપિન મુંચતી આશા પિંડમ ડુકરી કરણે, કઈક આવે છે. હવે એ તો પેલી તો મુંડમ, પણ ડુકરી કરણે ક્યાં આવે છે એ પૂછું. ડુકરો કરણે, નહીં નહીં રક્ષતી ડુકરો કરણે, એમ હા એ ડુકરો કરણે, ડુકરો કરણે. એક ડોહો મોટી ઉંમરે ભણતો હતો, ડુકરો કરણે એટલે ધાતુ આવે ડુકરો કરણ અર્થમાં. તે ત્યાં શંકરાચાર્ય નીકળ્યા કે આ ઉંમર હવે તારી ડુકરો કરણે કરવાની નથી, સારો મારો હરિભજન કર, મોત આવીને ઉભું રહે ત્યાં ડુકરો કરણે રક્ષા નહીં કરે, તારી વહી ગઈ વેળા ભણવાની, એ વખતે ભણી લીધું હતું સારું હતું. હાથમાં વ્યવહાર હોય ત્યાં દાન દઈ દે તે ડાયો, પૈસા હાથમાં હોય કાવડિયા, વ્યવહાર હાથમાં હોય થાય એવો હોય પોતાથી ત્યારે દાન પુણ્ય રસ હોય ધર્માદો જે કરવું એ કરી વાળું. પછી હવે છોકરાએ કોણીએ સડાવીને એક વાર કાઢ નાખ્યો હોય ઓવાળની જેમ, પછી ઘાટ થાથા કરે કે મારે રસોઈ દેવી છે ને મારે આમ લખાવવું છે ને તેમ લખાવવું, કપાલ હવે તું તને આખો લખાવ્યો સંસ્થામાં, બીજું હું લખાવવાનો, સમજ્યા? તારે જેવી સારી સંસ્થા હોય ત્યાં જઈને ઉભું રહેવું અને કેવું કે મારે કઈક લખાવવું છે. પછી ઓલા બોલે કેટલું લખાવવું છે, તો કે એમાં હું ઓલી કેટલું કેમ, બસ બધું એમ બધું છે એટલું બધું, તો બધું એમ કેમ, તો શાસ્ત્રમાં લખ્યું છે સર્વસ્વનું દાન કરે એ માણા મહાન છે, એટલે હું સર્વસ્વનું દાન કરવા આવ્યો છું. એમ બાપા તમારી પાસે છે કેટલું, તું ભાર એટલું, એટલે આ જોઈ લે મને હાલ લખ, હું મને લખી લે બસ, સમર્પિત નો બિલ્લો આપી દો. પતિ ગયો, હાંભળો કરો કમાલ. માટે જેની પાસે કઈક થોડું ઘણું હાથમાં હોય ને, હાથમાં ત્યાં હેરવું એમ કઉ છું, વાપરી લેવું. અને મનુષ્ય દેહ છે ત્યાં કલ્યાણનું કામ કરી લે તે, મરી ગયા પછી કલ્યાણ થતું હશે યાર, જીવતા કરી લેવું જોઈએ. હજી દેહ છે ત્યાં બમ્બમાવો ભજન, કલ્યાણનું કામ કરી લ્યો. આ સમયનો વિવેક કહી દીધો, દેહિનામ સચ્ચિતમ દ્રવ્યમ સંચિતમ દ્રવ્યમ ભુંક્તેન્યો માનવો યથા પીપલિકાર્જિતાનામ ધાન્ય કણોઘાન તિતિરિર્દ્વિજઃ. લ્યામળો દેહિનામ સંચિતમ દ્રવ્યમ, કેરીઓના ભેળા કરેલા ધાન્ય કણોને જેમ તેતર પક્ષી ખાઈ જાય છે, તેમ લોભી માણસોએ ભેળા કરેલા ધનને કોઈ બીજો જ માણસ ભોગવે છે. લોભિયા ભેગું ઘણું કરે પણ વાપરે ખરા? એના નસીબમાં ભેગું કરવાનું જ માંડ્યું હોય, એ ભેગું જ કિરકિર કરે અને પછી વાહેલા મન મૂકીને વાપરે. એ ક્યાં ક્યાં ફરી આવે એ નક્કી નહીં, બોલો. માટે નર્યું ભેગું ન કરશો, વાપરતા શીખજો, સમજાણો? કમાવવું એવું ને પછી સમજો વાપરવું એવું. હા ઓલા ભાઈ હતા મને કહેતા, બધું સૂરમાં કરવું, મને કે સંસાર કરવો હોય તો એ સૂરમાં કે, પછી પડ્યો મેલવો હોય તો એ સૂરમાં, હા રળવું તો કે સૂરમાં, પછી દાન દેવું વાપરવું તો કે એ સૂરમાં, નાકા વેડા નહીં. લ્યો એ કે જમી લેવું, જમી લેવાનું સૂરમાં, પછી ઉપવાસ તો કે એ સૂરમાં જીકવાનો, પછી એમાં બે સૂરું ન થવું પડે, બધું સૂરમાં. ઘણાનું તો કાંઈ ઠેકાણું ન હોય, ગ્રસ્ત આશ્રમ કરે તો ઠેકાણા વગેરે, ત્યાગાશ્રમ કરે તો ઠેકાણા વગેરે, જમવા વેહે તો ઠેકાણા વગેરે, ઉપા કરે તો ઠેકાણા વગેરે, હ એના ખેતરના સાય સીધા નહીં, હા નીંદે હરખું નહીં, હરખી લાણી કરે નહીં, મેળ વગીનો માણા લોફડ ફોફડ બધું. એવું જીવન જીવવું નહીં બાપા, લોફડ ફોફડ બરાબર જીવો, પૈસા હોય તો વાપરો, ગણેશ ભાઈ છે પણ વાપરવા નહીં. લ્યો ગઢડા વાલભાઈ ડોશી હતા, મહારાજે કીધું માડી અમારે કડિયાના પગાર માટે રૂપિયા જોઈશ. મહારાજ મારી પાસે ગરીબડી પાસે રૂપિયા ક્યાંથી હોય, બોલો. ના પડી દીધી. મહારાજ કે ખોટું બોલો છો, રૂપિયા છે તમારી પાસે? તો કે નથી. મહારાજ કે 500 રૂપિયા છે? તો કે નથી. મહારાજ કે અમને કેવા માનો? તો કે ભગવાન. ધ્યાન ભજન કોનું કરો? તક તમારું. મહારાજ કે તોય અમારી પાસે ખોટું બોલો. પૈસા કેવા બાપા? હે નારે ના, હા હું તો રેટ્યો કાંટનારી ગોટ ડોસી, મારી પાસે ક્યાંય પૈસા હોય? એ રહેતે જેના ઘરમાં 100 ટટક્યા જ્યાં ડાયટા છે ને કાઢી લઈને વહી ગયા. હવે ડોસી રોતા રોતા આવ્યો, મહારાજ હું તો લૂંટાઈ ગઈ તે હોય. એ લૂંટાય મહારાજ કે તમે રેટ્યો કાંટનારીને કોણ લૂંટે? હું લૂંટી જાય? કારણ કે મારી પાસે રૂપિયા હતા 500, તો કોઈક લઈ ગયો. નારે ના, તમારી પાસે ક્યાં કાંઈ હતું? કે આવું થાય? એક રાજાના પ્રધાનમંડળમાં સર્વે પ્રકારના માણસો હતા. તે રાજાએ એક દિવસ મંત્રીઓને કહ્યું કે આપણી સભામાં ગાયક વાદક વિદ્વાન વગેરે સર્વ પ્રકારના માણસો છે, પણ કોઈ મૂર્ખ નથી મળો. થયું કે કોઈ મૂર્ખ નથી. એક મૂર્ખ જોઈ, જાઓ મૂર્ખ પકડી આવો. રાજાનો હુકમ છે ભાઈ, ગોતવા નીકળ્યા. એક પરમહંસ હાલ્યા જતા હતા, પાગલ પરમહંસ, પકડીને રાજાની આગળ હાજર કર્યા. લાવ્યા? તો કે જી મહારાજ. કોણ? તો કે આ. રાજા કે મૂર્ખ છે? પાકો મૂર્ખ. એટલે રાજાએ એને એક છડી આપી, લાકડી, અને કહ્યું કે જાય આ લાકડી, આને હું કરું? તક તારા જેવો મૂર્ખ હોય ને આપજે. તો કાંઈ વાંધો નહીં. બીજું કાંઈ? તો કે તું હવે આ મંડળમાં સામેલ થઈ ગયો. અમારા મંડળમાં બધા હતા ગાયક વાદક વિદ્વાન, મૂર્ખ નહોતો. એટલે તારે જયારે આવવું હોય ત્યારે આવવું. તો આ કે કાંઈ વાંધો નહીં. દિવસ પછી દિવસ ગયા, થોડોક સમય ગયો, રાજા બરાબરનો બીમાર થઈ ગયો અને મોત આવી ગયું નજીક. હવ રાજાને મળવા આવ્યો, બધાએ મળવા આવે, પણ ઓલો પાગલ પરમહંસ ન આવે. હા, શ્રી રાજા કે માળા બધાએ મને મળી જાય, અને ઓલો મૂર્ખ આપણે મંડળમાં સામેલ કર્યો પાગલ મળવાનો આવે એના મનમાં સમજાવું, જાઓ પાગલને કહો રાજાને મળવા આવે. એટલે પાગલને કેણ મળ્યું? એટલે પાગલ પરમહંસ આવ્યા. રાજાએ એને કહ્યું કે પરમહંસજી, બધા મને મળવા આવ્યા, તમે આવ્યા કેમ? ને કેમ મળવા આવવાનું કારણ? તો કે હવે હું લાંબી યાત્રાએ જાઉં છું. એમ? હા ઠીક મહારાજ. સાથે કોને કોને લઈ જાઓ છો? રાજા કે તું મૂર્ખ લાગે. તો કે તો શું? એટલે માળા ત્યાં કોઈ હારે આવે? કોને કોને લઈ જાઓ છો? તે લાંબી યાત્રા એટલે મરવું શું હવે? એ સમજો કે હું સમજો, પણ આર્ય તમે તો કોકને લઈ જાઓ ને. તમે તો રાજા મહારાજા, રસાલા વગેરે તો ક્યાંય જાઓ નહીં. તમારે તો બધું આર્ય જોઈ, આમાં કોને આરે લઈ જાઓ? આ તો ગાંડા પરમહંસ. તો કે આમાં કોઈ આર્ય ન આવે. તો કે તો લ્યો આ છડી. એને આપેલી છડી એને આપી. તો કે મને કેમ આપો? તમે નતું કીધું મૂર્ખ હોય ને આપજે. હું મૂર્ખ? મૂર્ખ જ તો. કેમ મૂર્ખ? તો કે તમને ભગવાને રાજ આપ્યું હતું, આટલી સંપત્તિ આપી હતી, બધું હતું, તોય તમે તમારા હાથે દાન કર્યું નહીં, પુણ્ય કર્યું નહીં, તમારા જીવનું કલ્યાણ કર્યું નહીં. તમારાથી મોટો બીજો મૂર્ખ હોય કોણ? બોલો. તમે નાને નાને ગામડે જતા હતા એ નજીકમાં, તોય કેટલી પૂર્વ તૈયારી કરીને જતા? બોલો. અને આ મોટું ગામતરું કરવા નીકળ્યા અને કાંઈ તૈયારી નહીં. ઢુકડા જતા હતા તો કેટલી વસ્તુ હારે લેતા હતા, આ ક્યાંના ક્યાં લાંબી યાત્રાએ જવાના છો તો કાંઈ હારે નહીં લઈ જાવ? કે માટે તમારા જેવો મૂર્ખ કોઈ નહીં. ખરી વાત છે ને, આપણે લાંબી યાત્રાએ જવાનું છો, પૂર્વ તૈયારી થવી જોઈએ, નહીં તો મૂર્ખમાં ગણા હું. આ વાત પાકી છે. તન પવિત્ર કી સેવા કીએ, ધન પવિત્ર દિયે દાન. તન પવિત્ર સેવા કીએ, ધન પવિત્ર દિયે દાન. મન પવિત્ર હરિ ભજન સે, ઈસવિધ હો કલ્યાણ. લે આંબળો. શરીર પવિત્ર કરવું હોય શું કરવું? સેવા. ધન પવિત્ર કરવું હોય તો દાન. મન પવિત્ર કરવું હોય તો ભજન. આમ કલ્યાણ થાય જીવનું. न धन रहे न जो बन रहे न रहे गाम के ठाम। न धन रहे न जो बन रहे न रहे गाम न ठाम। तुलसी जग में जश रहे तुलसी जग में जश रहे कर दे किसी का काम। बोलो घणा ने कोई नू काई काम करवू गमतु नहीं। बोलो न रो स्वार्थ बस पोतानू ज करवू एम ना मरी गया महणी एम गया कोई वाय हम भरतु नहीं एवा तो कई कैक ढेफा दूर थी गया समझाणो। આપણે બધા છીએ ને હું છી ઢેફા હું હા ધૂળમાંથી થાય અને હું કહેવાય ઢેફા અને ઓગળીન પાછા ધૂળમાં ભળી જાય અને હું કહેવાય ઢેફા તે આપણે હું નવું હું છીએ મને કયો જોઈ આ સમજ થયા આપણે ધૂળમાં ઢેફા થયા હવે ઢેફામાં શું થવાના માટે કર દે કિસી કા કામ કોકના કામ કરી દો કા રામ પ્રાપ્ત કરો હરામ ની જિંદગી જીવોમાં આ તો ન્યા કોઈનું કામ કર્યું ન્યા રામ મેળવા અને હરામ કરી નાખ્યું આખું આયુષ ઠીક નહીં વિવેક શતક ના કેશ એસા મત કરો। કૈતવાન તરુણો નૈતિ પ્રાણી સિદ્ધિ પુનર્યથા જના મૃદભાજને પક્વે પચંત્યન્નમ નવે પુનઃ। કૈતવાન તરુણો નૈતિ મનુષ્ય જેમ માટીના કાચા વાસણમાં ફરીવાર રાંધતા નથી સાંભળ્યો મૃદ ભાજને અપકવે પચંત્યન્નમ નવે પુનઃ। ફરીવાર માણસ કાચા વાસણમાં ન રાંધે એકવાર રાંધે એટલે અભડાઈ જાય પછી નાખી દેવું પડે તેમ કપટથી એકવાર કરજ લીધા પછી તે માણસને ફરીથી કરજ મળતું નથી। ખોટું બોલીને કોકની પાસેથી એકવાર ઉશીના લઈ આવ્યા પછી ફરી વાર મળે નહીં મળે કોક સાધુ સંતો ફાળો કરવા નીકળે મંદિર બંદિર કાંઈ બાંધતા ન હોય ને તમને ખોટે ખોટી વાત કરે કે આ જગ્યાએ અમે મંદિર બાંધી છીએ ને આમ કરીએ છીએ ને તેમ કરીએ છીએ ને તવડાક લખાવો તો તમને દયા આવે સારું લખાવો પછી ખબર પડે કે આ પૈસા લઈ ગયા પણ કાંઈ કર્યું નથી નથી પુસ્તક છાપ્યું નથી શીડી બહાર પાડી નથી મંદિર કર્યું નથી કાંઈ કામ કર્યું ફરી વાર આવે કે અમે એક બીજું કામ કરીએ છીએ થોડાક લખાવો લખાવો વહેતા થાવ કેટલી વાર ઉઘરાવી ગયા કાંઈ કરતા નથી આમ છે। પરમેશ્વર તો પહેલું પૂછશે પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું દર્દ ભરેલી આ દુનિયામાં એ જી દર્દ ભરેલી આ દુનિયામાં તે કોઈનું આંસુ લૂછું તું બોલ ભગવાન પૂછવાના યાદ કરો તમારા જીવનમાં સુખ દુઃખનું કોઈને પૂછું તું કોઈને આંસુડા કોઈ દી લૂછ્યા છે કોઈ દુખિયાને તમે મદદ કરી છે કે બધાની મદદ જ લીધી છે નૃણામ સ્નેહમ તથા પ્રીતિમ લોચનમ વક્તિ સર્વથા દર્પણ કુરુતે વ્યક્તમ યથાસ્યમ ચાર વચારુ વા। જો દર્પણ જેમ માણસના સારા અથવા ખરાબ મોઢાને દેખાડે છે આપણા આમ મોઢું રાખીએ એટલે જેવું હોય એવું સારું ખારું મોળું મોળું દેખાડે તેમ માણસોના સ્નેહ અને શત્રુતાને તેની આંખ જ જણાવી દે છે। એને સ્નેહ છે કે શત્રુતા છે એની આંખમાં દેખાય વાત આમ છે। સાધુતાની ચાલ જુદી જ જાણો સાધુતાની વાણી જુદી પ્રમાણો સાધુતાનું ડોળ જુદું જણાય સાધુતા તો આંખમાં ઓળખાય। વાહ તનનું દુઃખ કરની નાડીમાં જણાય તનનું દુઃખ કરની નાડીમાં જણાય મનનું તો વેણ બોલે ત્યાં કળાય ખરું ખોટું મન નું તો વેણ બોલે ત્યાં કળાયો કે આને મનમાં આવું હાલી રહ્યું છે. પ્રેમાનંદ કહે અંતર નું નેણામાં કજણાય, પ્રેમાનંદ કહે અંતર નું નેણામાં જણાય, અને પેટની બીમારી જીભ ઉપર જણાય. ડોક્ટર કે મોટું ગલો જીભ દેખાડો, એટલે ભાઈ જીભ જોઈને શું કામ છે? તો કે તમારી જીભમાં તમારું પેટ દેખાય. વાત એમ કબજિયાત છે કે નથી જીભ બતાવે બોલો. જીભ મેલી હોય તો એનું પેટ સાફ ન થતું હોય, ગજબની વાત છે ને. આ ખલડી રસ રંગે રાતી રે ખુમાઈ, રસિક મદન મદ માતી. આ ખલડી રસ રંગે રાતી રે ખુમાઈ. એકવાર ગાયું હતું કે ભગવાન સ્વામિનારાયણ તેરા ગામમાં બિરાજમાન હતા, એમાં એક બાવો હાલ્યો આવતો હતો. મહારાજ એની હામું જોયું ને ભગવાનને ખબર પડી ગઈ. ભગુજી, હા મહારાજ, આને પકડી લે, દોડ એને પકડી લે. ભગુજીએ પકડ્યો તો ખંજર લઈને આવ્યો તો છોટા છોટી ખંજર હેઠું પીડ્યું. પૂછ્યું કે લે હું આવ્યો હતો મારવા. ભગુજીએ બે ઝાપટ મેલી, તારી સાતના કેમ આવ્યો હતો? મારી નાખું, મરશે નહીં, મરશે નહીં, મને બીજા બાવાએ હોપારી આપી હતી સ્વામિનારાયણને મારવાની. આંખીમાં કળાઈ ગયો, આંખીમાં. સ્વકીયો પીજનો દુષ્ટો દત્તે ક્લેશમ હિ સંગતઃ, દેહોદ્ભૂતો યથા દેહમ જ્વલયત્યામયો વૃષમ, જ્વલયત્યામયો વૃષમ. જેમ શરીરમાં થયેલો રોગ શરીરને જ ખૂબ સંતાપ કરે છે, ખ્યાલ આવ્યો? શરીરમાં થયેલો રોગ શરીરને જ ખૂબ સંતાપ કરે. રોગ શરીરમાં થાય અને ભીતડાને સંતાપ થાય. તેમ જે માણસ દુષ્ટ હોય તે પોતાનો હોવા છતાં તેનો સંગ પોતાને જ ક્લેશ દેનારો થાય. આપણા કુટુંબમાં દુષ્ટ માણસ થાય ને આપણા કુટુંબને દુઃખ દે, બાજનાને પછી દે. માટે હળવો ઉપદેશ દેવો છોકરાઓને. છોકરાને ચોરી કરતા શીખવાડશો તો પહેલી તમારે જ ચોરી કરશે. બોલો, અચલગઢની વાત જાણો છો? અચલગઢની, અરે ગઢડામાં અભલ ખાચર ને ત્યાં એક બાવો હતો અચલગઢ. તે મહારાજે અભલ ખાચર ને પૂછ્યું કે દરબાર, આ તમારી પાસે દરબાર ગઢમાં ઓલો કોણ નોકર છે? ભણવું મહારાજ, એ તો અતિત અચલગઢ. અભલ દરબાર, તમારે એના ઉપર હેત કેવું? મહારાજ, અચલગઢ જેવું હેત તો દાદા ઉપેરે નહીં હો. અભલ દરબાર, તમારો ખજીનો કેની પાસે છે? મહારાજ, ઠામ છે તે આ ઓશરીમાં છે અને કૂંચી અચલગઢ પાસે છે. અભલ દરબાર, એ અચલગઢ વિશ્વાસ કરવા જેવો નથી, તેની વૃત્તિ બગડી છે, માટે કૂચીઓ મારી પાસે લાવો. પછી અભલ દરબારે અચલગઢ પાસેથી કૂચીઓ ખજાનાની લઈને મહારાજને આપી, અને આપતા આપતા કે મહારાજ, એ તો બહુ સારો માણસ છે. પછી તે રાત્રે મહારાજ ખજીનો હાચવા હારું એના ઉપર હુતા, અને એ જ રાત્રે અચલગઢ ખજાનામાંથી રૂપિયા લેવા આવ્યો. પણ ત્યાં મહારાજ હુતા હતા તેથી લાગ નો આવ્યો. પછી અભલ ખાચરના ખડિયામાંથી હોના મોરો હતી તે, અને હોનાની મૂઠવાળી તરવાર હતી તે લઈને અચલગઢ નાહી ગયા ગયો. હવારે જાગીને બાપુએ જોયું તો હોના મોરો અને હોનાની મૂઠવાળી તરવાર ન મળે. પછી અભલ ખાચરે મહારાજ પાસે જઈને બધી વાત કરી, બહુ દિલગીર થઈ ગયા. દરબાર, શું કરીશું અચલગઢના કામમાં? કે મહારાજ કંઈક કરો. દરબાર, જો માનતા કરો ને તો બધું પાછું લઈ આવું. માનતા? હા, શેની જે કરવી એ કરો. તો કે જો બધું પાછું આવે ને તો હો શિવ જમાડીશ. મહારાજ કે કઈ વાંધો નહીં. ભગવાન સ્વામિનારાયણ જરા હસ્યા અને બોલ્યા, હે અભય રાજા, આ તમારું બધું લઈ જાત. એમ કહીને કહે છે, કાંઈ ચિંતા રાખશો નહીં, હાંજ પહેલા આવી જા. પછી ભગવાન સ્વામિનારાયણે ઈસાવાળા ડુંગર ઉપર અખંડાનંદ સ્વામી ધ્યાન કરતા હતા, ત્યાં અંતરમાં પ્રગટ થઈને કીધું, અખંડાનંદ કા મહારાજ, ઓલો અચલગર બાવો આવે છે, હેવલ ખાચરની હો હોના મનને હોનાની મૂઠવાળી તરવાલ લઈને હેલું આવે છે, જાઓ ઉઠો. કાંઈ પણ કીધા વગર સામે જઈને ઉપાડીને પેલા બે મેલજો, કાંઈ બોલવા બોલવાનું કાંઈ નહીં, સીધા બે મેલવાની, પછી લઈ લેજો બધું. એની અખાનંદજી ધ્યાનમાંથી ઉઠ્યા. હા, અટાણે કઈ ધ્યાન કરવાનો સમય છે? ટાણું હોય એમ કરાય. ઉપડ્યા ત્યાં તમે આવી લો આવતો અચળ કરી ઈશાવાળા ડુંગરમાં આવો. અખંડાનંદજી સામે જઈને ઓલ્યો, જ્યાં પગે લગાય, ઓ પડીનો બળા હાવળી બે મેલી, માફ કરજો, ભૂલ થઈ ગઈ, લ્યો 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 લ્યો, એમ કરીને હોના મને તરવાર બધું આપી દીધું, કાંઈ કીધા વગર દઈ દીધું. અખંડાનંદ સ્વામી કે બાગ નજર મેલું બીજી, ઉભે ડુંગરે ધોડ્યો ગયો તાબડતોબ. પછી હોનામાં તરવા લઈ અખંડાનંદ સ્વામી વગેરે સંતો હાંજે ગઢડે આવ્યા, હેબુલ બાપુને બધું આપ્યો. પછી મહારાજ કે, બાપુ, 100 શિવની તમે માનતા કરી છે, હો જીવ જમાડવાની? તો કે હા. તો કે છે ને, તમે એમ કરો, હો પરમહંસ જમાડો. દરબાર કે, નહીં, સાધુ નો જમાડું. કેમ? મેં તો શિવને જમાડવાની માનતા કરી. મહારાજ કે, આ બધા શિવ જ કહેવાય જમાડો ને? તો કે, નહીં, સાધુડા ને શિવ કેમ કહેવાય? તને મહારાજ કે, આ બધા અશિવ છે, બધા શિવ છે. હેબલ બાપુ માન્યા નહી. મહારાજ કે, જોવો, બધા શિવ છે. જ્યાં જોયું ત્યાં તો બધા સાધુ શંકર રૂપે દેખાડા, એક એક સાધુ, માથે જટા ને અર્ધ ચંદ્ર ને ગંગા માંથી પાણી નીકળે, હા, અને કાળોતરા આંટા મારે, મૃગાજીની વીટેલું, ભભૂટ લગાવેલી, ડાંક ને ડમરું, ભોળિયા નાથ રૂપે બધા સાધુના દર્શન થયા અને અભલ બાપુ પગે લાગ્યા. પછી હારી રસોઈ કરીને બધા સાધુને જમાડ્યા. લ્યો, આવું કર્યું, હવે આ બધું છે ને વિવેક હોય તો સારું, સમજાણું. શું વિવેક રાખવાનો? દુષ્ટ માણા પોતાનો હોય ને તોય દુઃખ દે, હારો નહીં. માટે એવા દુષ્ટ થી ચેતતા રહેવું. હગ્ગો ભાઈ દુષ્ટ હોય, હગ્ગો બાપ દુષ્ટ હોય, બા દુષ્ટ હોય, પત્ની દુષ્ટ હોય, છોકરા હોય, મામો હોય, બેન હોય, ભાઈ હોય, પુઓ હોય, બનેવી હોય, હા, નીકળે ને દુષ્ટ. ક્યાંક આપણે ભૂલમાં મિત્ર કરી નાખેલો, આપણો મિત્ર દુષ્ટ હોય, હા, માટે ચેતતા રહેવું. ગમે એ દુષ્ટ નીકળે માળા, ધ્યાન રાખવું જોઈ. મોટા કહેવાતા સાધુ સંતો, ગુરુ બાવાઓ, ચેલાઓ, ધર્મગુરુ, ધર્માચાર્યો દુષ્ટ નીકળે, માટે જાળવવું. વાત તમને હોના નીકળી, નો રાખો તો તમે જાણો. યસ્મિન યસ્યા રુચિહી સ્યાત તમ ગુણાઢ્યમ વ્યક્તિ નૈવ સહ યથેન્દમ વ્યક્તિ સવિષમ વિયોગાર્તશ્ચ તાપદમ. અર્થાત, જેમ વિયોગથી દુઃખી મનુષ્ય ચંદ્રમાને ઝેરી અને સંતાપજનક કહે છે, બહુ વિયોગી હોય ને ચંદ્રમાને ગાળ્યું દે, સમજાણો, એનું ધૈર્ય થયું હોય ને ઓલો ઉગ્યો હોય, તેમ જેને જેમાં અરુચિ હોય તે તેને ગુણવાળી હોવા છતાં હારી લાગતી નથી. બોલો, એ વ્યક્તિ કે વસ્તુ ગુણવાળી હોય ને, ચંદ્રમાં તો ગુણવાળો પણ ન સારો લાગે. એમ આ જેને ભાઈ અરુચિ થઈ ગઈ હોય એને હારો વણાય, હારો લાગે નહીં, હારી વસ્તુ હારી લાગે નહીં, એનું કરવું હું, એને અરુચિ થઈ ગઈ છે પછી શું કરવાનું? બોલો, હવે ગરમી થતી હોય તો પંખો તો હારો જ ને, ઠંડી પવન હારો કે નહીં હારો, પણ અમુકને એ પંખો એલર્જી થઈ ગયો ત્યાં મુકાય જ નહીં. બોલો,
એટલે આવું છે.
રાગ દ્વેષ છોડવા જોઈ, રાગ દ્વેષ અને બુંડી બુંડી બોલા. કૌરવ ને પાંડવ રાગ દ્વેષ થઈ ગયા કે નહીં? ત્યાર પછી હવે હારા લાગે એક બીજી. દેશી બાવાઓને મહારાજ જયારે રાગ દ્વેષ થઈ ગયો હતો, મહારાજ હારા નો લાગે. જેમ એક જ ચંદ્રમાં પ્રિયજનને સંયોગ વખતે શાંતિ અને વિયોગમાં દુઃખ દે છે ઈનો એ ચંદ્રમાં, તેમ એક જ મનુષ્ય અવસર પ્રમાણે કોઈને સુખરૂપ થાય છે અને બીજાને દુઃખરૂપ બને છે. બોલો કેવી રીતે? વ્યક્તિ જ્યાં સુધી આપણું ધૈર્ય કરે ત્યાં સુધી હારો લાગે, જેથી આપણું ધૈર્ય ન કરે ને કડવું કે અપમાન કરે તેથી ઈનો ઈ માણા નરવો લાગે. જેથી ખરેખર ભાઈ બંધી હોય ને એકબીજાને એકબીજા વિને હાલતું ન હોય, પણ જે દી બેને એકબીજાનો અવગુણ આવે ને હામ હામી એકબીજાને આરે વેરની આટલી બંધાણી હોય તે દી ઇના ઈ માણા કડવા લાગે. પછી લોકો કે લ્યો થયા દુશ્મન, એક દી તો એકબીજા વિને ઘડી હાલતું નહોતું, હવે બાધ્ય સડ્યા. એ તમારા દાખલા જોવા હોય બતાવું. નવા નવા પરણી પતિ પત્ની ભેળા થયા હોય તે કેવા હેત હોય? ત્યાર પછી થોડોક સમય જાય પછી હારી પેટ ના બાતે, હા, અને એક બે છોકરા થઈ જાય પછી તો વાત પૂછો માં ક્યાં ગયું હેત? બોલો. છોકરા એના બાપાને પૂછ્યું કે બાપા મશીન ગનમાં ને ગનમાં હું ફેર? તેને બાપો કે ગન એટલે હું ને તારી બા મશીન ગન. હું એક શબ્દ બોલું ત્યાં દહ બોલે. આવું છે. ઘણા માણસો કે છે હા કે લગ્ન થઈ જાય ને એટલે મોટી મોટી વાતો કરે અને એની બૈરી સાંભળે. હા હું ભણવામાં હોશિયાર હતો ને મારે તો કાયમ 95% આવતા ને હું નિશાળમાં કેપ્ટન, હું જ હોઉં ચૂંટણી મોજ ચૂંટાતો, આમ હતું ને તેમ હતું. પછી બીજી સાલ છે ને, હા, ઘરનું બોલે ને આ ઉકાલા સાંભળે. ત્રીજી સાલ બે જણા બોલે ને ગામ આખું સાંભળે. પછી બોલવાનો વ્યાપ વધતો જાય. એમ છે ભાઈ, કઈ મેળ નથી. ઈનો ઈ માણા હારો લાગતો હોય ને ઈનો ઈ નરહો માંડે લાગવા. જેના બે મોઢે ગુણ ગાતા હોય ને એના પાછા માંડીએ ઉગુણ ગાવા. આ તો બધું એવું છે. આપણા માન અને વિષય પોષે તો વાલા લાગે અને ઘાસે તો ઈનો ઈ માણા તાર પછી નબળો લાગે. યસ્તુ યસ્ય હિતમ બૃતે પ્રિયાંશ તસ્ય સ વૈયથા વદન પ્રિયાગમમ પત્ન્યા પ્રિય કાકો ન કોકિલહ. જો જે જેનું પ્રિય બોલે છે તે તેને વાલો લાગે છે. જેમ કે પત્નીએ પ્રિયતમનું આગમન સૂચવનારો કાગડો હારો લાગે છે તેવી કોયલ હારી લાગતી નથી. લ્યો પતિ પદ્ય ગયો નથી રળીને રૂપિયા લાવવાનો હોય અને અમો ભારે કાગડો બોલે તો બાઈ ને સારું લાગે. હા હો વરનો થા મારા વીરા. બોલીજી બોલ. હા નાના છોકરાને કે આજ તારા બાપા આવવાના. કોણ કે? કાકો બોલ્યો. બોલો ને એ વખતે કોયલ બોલે તો એનો સારી લાગે. નો ભાવે આ તો વાત એવી છે. લ્યો માટે આપણને તો જે માન આપે એ ગમે, મોટી ઉપાધિ છે. સાવધાન રહેવું. બહુ વખાણે માન આપે એમાં બહુ લેવાય ન જવું. સ્વાર્થના ગાળિયા કરવાના હોય અને બીજું હોય. બોલો. મદ્ર નરેશ શલ્ય રાજા કૌરવ પાંડવના યુદ્ધ વખતે પાંડવોના પક્ષમાં સૈન્ય લઈને આવતો હતો તો દુર્યોધન અને શકુનિએ એવી વ્યૂહરચના ગોઠવી દીધી તે વચમાં પડાવ બડાવ નાખીને બરાબર સ્વાગત કર્યું, નાચગાન ને દારૂ ઉપાયો ખવાડ્યું, મદ્ર નરેશને ગાળી દીધો. લ્યો તેને તો પાંડવોનો મામો હતો તો પછી વાલા લાગ્યા કૌરવ તેના પક્ષમાં સડી ગયો. આવું થયું ન્યા મરી ગયો. માટે જોવું ઓકે. જેમ સમુદ્ર મંથન થી નીકળેલું હળાહળ ઝેર આ મધુર છે એમ કહેવા માત્ર થી જ મધુર થઈ જતું ન થાય, તેમ આ ભલો માણસ છે એમ કહેવા માત્ર થી દુર્જન ભલો થઈ જાય. ત્યાર પછી જેમ વસંત ઋતુમાં બોલવા ઉપરથી કાગડા ને કોયલ જણાય આવે છે તેમ માણસ જયારે બોલે છે ત્યારે આ સજ્જન છે કે દુર્જન છે એની ખબર પડી જાય. એ બોલે ત્યાં ખબર પડી જાય. ક્યારો માણસ એને નબળો બોલે ત્યાં ખબર પડી જાય, અને ભાવ છે ને અભાવ છે. અજ્ઞાની માણસ જેનાથી કાર્ય સિદ્ધ ન થાય તેવી ખૂબ મહેનત કરે છે અજ્ઞાનીઓના ધંધો. જેમ કે કોઈ મૂર્ખ પહાડની ટોચ ઉપર પાણી માટે કૂવો ખોદે તો તેને પાણી ક્યાંથી મળે? ત્યારે એમ છે બહુ અજ્ઞાનીઓ અમુક માથા પહેરે દોડ્યા. સમજ્યા? બોલ્યો હતો કાશી નરેશ પૌંડ્રિક, હા, ત્યાં ચાર હાથ કરેલા ને પગમાં ચીન કરેલા ને વાસુદેવ થઈ ગયો હતો. હું કૃષ્ણ છું. કૃષ્ણની હારે રહેનારા સેવકો જેટલા હતા ને એવા જ એટલા સેવક રાખેલા, ઉદ્ધવજી નકરો બધાય. એ હું એમ થઈ જાય આવા મૂર્ખા ખોટી મહેનત કરે હું વળે? મારી નાખ્યો ભગવાને. લ્યો ગઢડાના જેવા ખાચરે આખી જિંદગી ખોટી મહેનત કરી દાદા ખાચરનું ભૂંડું દેખાડવા, થયું કઈ ભૂંડું? અરે હું વળી ફૂલ્યો નર નિશે દિન ફિરે શિરે ન સુજત કાલ આઈ અચાનક પકડી જું મુસેકુ વ્યાલ. ફૂલમાં ફૂલમાં આખી જિંદગી ફરે છે, માથે કાળ છે ને જોતો નથી, પણ અચાનક આવીને જેમ ઉંદરડાને બલાડો પકડે એમ તને પકડી જાહે. બોલો. જેમ તરસ છીપાવનારો નાનો એવો કૂવો મોટા સાગરથી શ્રેષ્ઠ, તેમ કોઈ સાધારણ વ્યક્તિથી પણ પોતાનું કાર્ય સિદ્ધ થતું હોય તો તે ઉત્તમ છે. સમજાણું? ભલે નાનો માણસ હોય પણ આપણું કાર્ય સિદ્ધ કરતો હોય તો આપણા માટે ઉત્તમ થયો. બોલે બહુ મોટા પણ શું કામના, કાંઈ કાંઈ લાગે નહીં, હાથમાં આવ્યું છે હથિયાર, બરોબર ગામમાં નીકળ્યા હોય અને કૂતરા વાહે થાય તો જે ઢેખાણો પાણો તણખલું રાડું હાથમાં આવે એનાથી કૂતરું હઠે. હવે તોપખાનામાં મોટી મોટી તોપું હોય ક્યાં લેવા જાવી? તોપું હારી પણ આપણે શું કામની? એમ મોટા મોટા દરબારો ને મોટા મોટા નેતાઓ ને મોટા મોટા માણસો ને મોટા મોટા રૂપિયા વાળા ને હાય બધા બહુ છે જગતમાં. પગે લાગો, તમારા કામમાં આવ્યા તો કામના, નહીતર શું કામના? આમ છે પણ ઘણાને છે ને મોટાનો બહુ શોખ. હ ખબર નહીં મારા દીકરાનો આ ક્યાંથી વાવ આવી ગયેલો હોય, મોટાનો શોખ. તેને ખબર પડે ને આ મોટા છે તે વાહે ભાઈ લબડ્યા કરે. બોલો. કાંઈ કામમાં ઓલે આવે નહીં તોય સોલાઈ જ મરે આમને. ને ઘણા માણસને એવા શોખ ખોટાનો હોય, વિચારવાન માણસ હોય. લોધિકાના અભયસિંહ બાપુ હતા, ગામડે મંદિરે સાધુ આવેલા. પછી દરબારે કીધું ચાકરને કે જાજો, આમ બપોર વેળા હતી, આમ નમતો દી છેલો 3-4 વાગેલા, કે મંદિરમાં કોઈ સાધુ બેઠા હોય તો આપણે જઈ સંતો પાસે જઈને બેસી કંઈક બોધ મળે. એટલે એનો ચાકર જોવા આવ્યો, જોઈને પાછો જઈને કે બાપુ મંદિરમાં કોઈ નથી બેઠું. તો કેમ? નાવા ગયા છે સંતો ને કોક રહોડામાં કામ કરે છે. તો કે એક કે નથી? તો કે નાના સાધુ બેઠા છે. તો એ કે ને? પણ કે બાપુ એ તો આવ નાના સાધુ. એટલે આ નાના તો તારું મારું કલ્યાણ કરે એવડા થશે, હાલ હાલ આ હોલા મારવા એના કરતા. એટલે એમ કહીને આવી નાના સાધુ પાસે બેઠા. એ સ્વામી કઈક વાંચો તો વટના વાંચ્યું એટલે મજા આવી ગઈ. હા મળ્યો એમાં કલ્યાણ. હવે આપણે જાણે મોટા સાધુ હોય તો કથામાં બેસી લ્યો. કાલ નિરંજન સ્વામી મધ્યનું પંચાવન સમજાવતા હતા, આત્મા રૂપે રહેવાની વાત ઝીણી ઝીણી કાંચીને કહેતા, કેટલી સરસ. તો અમે સાંભળી, બોલો, સરસ વાત કરતા હતા. નાના સાધુ ઘણી વખત એવી સરસ વાત કરે તે આપણને અંજવાળું થાય, માટે બહુ મોટા બાપુનો શોખ ન રાખવો. મોટા બાપુ ગયા હોય બહાર તો નાના બાપુનો સમાગમ કરી. બોલો. હા ઘણાને જો આ સાર જ મહારાજ આવે તો જ મારે પધરામણી કરવી, બીજા કોઈ નહીં, જેવા તેવાને હું ઘરમાં લઈ જવા. એટલે હવે રાહ જો, બેલ પડી જાય વાંધો નથી, બાકી તો સોલાઈ મરી છે આમનામ. આવા શોખીન વક્તા આવે તો ભાઈ વક્તા કામમાં છે, બકતા રહેશે ઈ, તું આમાંથી બેસા લઈ જા. પણ એને તેમ પાટે સડીને પડકારા કરે એ જ મોટા કહેવાય ને એ જ ઘેરે આવે કલ્યાણ થાય. હવે એને કેમ કેવું કે ભાઈ અમે બોલીને પડકારા મારી એના કરતા નાના મહાન બાપા લઈ જ નો સમજે. મુનિ સ્વામી જેવા સાધુ હોય શાંતિ ભજન કરતા હોય તો હવે કે છે એમાં મહિમા નહીં લ્યો, મારી જેવા રાડ્યું નાખતા હોય એનો મહિમા બહુ. આવું થયું જગતમાં ક્યાં કોઈની હરખી ખબર પડે, સમજી ગયા કે નહીં? તમે બધા ડાયા છો. વિદત્તે સદ અસદ વ્યક્તિમ યથા શાસ્ત્રમ હિ સજ્જન યથા હંસ પ્રકૃતે ક્ષીર નીર વિવેચના. જેમ હંસ દૂધ અને પાણીને અલગ કરે છે તેમ સજ્જન મનુષ્ય યથાશાસ્ત્ર સત્ય અને અસત્યનો વિવેક કરે છે, અર્થાત એને ઓળખે છે. એ મૂર્ખા કાંઈ બધાને ઓળખતા નથી, ન ખબર પડે ને હાસો ના ખોટો હલવાઈ જાય. એક નાની એવી વાત છે, અસત્યભાઈ અને સત્યભાઈ બે હારે નદીએ નાવાઈ ગયા. સત્યભાઈને તો બરાબર હરખું સોળી નાવાઈ ને ટેવ નાવા રહ્યા તો એટલે અસત્ય તો જેવું તેવું નાય ને બહાર નીકળીને સત્યના લુગડા પહેરીને ભાગ ગયો. પછી આ સત્યભાઈ આવ્યા ત્યાંના લુગડા જ નહીં. ઓ પછી નવા છૂટી ગયા ને એટલે અસત્યના લુગડા પહેરવા પડ્યા. તે અસત્યના લુગડા પહેરી આટલા મારે એટલે બધા એમ માને કે અસત્ય. હવે એને કેમ ઓળખવું કહો? બહુ ઝીણો વિવેક જોઈ. આપણે એવું જ થયું, આપણે આત્મા સત્ય કે અસત્ય અને દેહ હું પહેર્યું જો કરી. હવે આપણે આ ઓળખાણ રહી, દેહરૂપી અસત્ય ને સત્ય એવા આત્માભાઈ પહેરી લીધું. અસત્યના લુગડા પહેરી આટા મારી છે ને વળી પાછું એમ માની છે કે આપણે આમ ખબર રહી નહીં. માટે વિવેક જોઈ. વિવેક જેમ કુવાડાથી કપાયેલું ચંદનનું ઝાડ સુગંધને નહીં છોડીને કુવાડાને પણ સુગંધી બનાવે છે તેમ દુર્જનોથી પ્રહાર પામેલો સજ્જન પોતાની સજ્જનતાને છોડતો નથી પણ તેમને પોતાના ગુણથી સુખી કરે. સજ્જનના આ વખાણ છે, સમજાણું. એના ઉપર જસા કામળીયાની વાત કરી. એકવાર સંતોનું મંડળ તળાજા પાસેના કોટડા ગામની સીમમાં અચાનક એક જગ્યાએ આવીને બેઠેલા અને ભજન કરતા હતા. અને એમાં થયું એવું, અચાનક એક હરણ ત્યાંથી ભાગ્યું. એક ઘોડેસવાર હાથમાં બંદૂક લઈને એની પાસે વાકડધમા નીકળ્યો અને સંતોની નજીક આવતા એની ઘોડી ભડકીને ઊભી રહી ગઈ. હ શિકાર છટકી ગયો. તેથી આ ભાઈનો મગજ ગયો. સંતોને ઘરે અ લંગોટો અત્યારે અહીં ક્યાંથી ગુડાણા? તો કેમ બાપુ શું થયું? અરે હું ત્યાંના દીકરા થાવ, તમારી હોળીમાં મારો શિકાર છટકી ગયો. અરે બાપુ પણ અમને કાંઈ ખ્યાલ નથી. હવે ખ્યાલ નથી વાળા નહીં જોયા હોય તો હમણે તમને બધો ખ્યાલ આપી દઉં કે એમ કહીને ચાબુક લઈને ઉડતીને સંતોને માંડે દેવા. એટલે એનું કરવું હું ન બોલવાના અનેક શબ્દ બોલ્યા. છેવટે મારીને બિચારો થાક્યો. ત્યારે સંતો ધીમે રહીને કે ભાઈ અમારી એક હિતની વાત સાંભળજો. દુર્બારને એમ થયું કારણ માર્યા તો એ કેટલી મીઠી વાણીમાં વાત કરે છે અને એ મારા હિતની વાત કરે છે, આવા તો કોઈ દુનિયામાં જોયા નહીં. મારા ભાઈ બોલે આ ક્રૂરનું હૃદય ગળ્યું અને જેવો સાધુનો ગુણ આવ્યો એટલે તરત જ સદવિચાર પ્રગટ થયા અને એના જે કંઈક પાપ હતા ને એ ગુણ લેવામાં જ બળ્યા અને સાધુને પગે લાગ્યા કે કરો કરો વાત કરો લ્યો. પછી કીધું કે દરબાર ક્ષત્રિયો કોને કહેવાય? જીવ પ્રાણી માત્રની રક્ષા કરે અને કોકને મારી નાખે ને ક્ષત્રિય નો કહેવાય. તમારું કામ છે રક્ષા કરવાનું, તમારે રક્ષા કરવી જોઈએ. વાતો કરી બેઠા. પછી તો જમપુરીની ગર્ભવાસની દુઃખની વાતો કરી. દરબારના હૃદયમાં કંપારી છૂટી ગઈ. પસ્તાવો થયો. સંતોના ચરણમાં પડ્યા અને ભગવાન સ્વામિનારાયણની કંઠી બાંધીને ભગત થયા. હિંસા નહીં કરવાનો નિયમ લીધો. પછી તો બહુ હારા હરિભગત થયા જસા કામણિયા અને એને કોટડાનું મંદિર બંધાવ્યું. બોલો આવું છે, સમજી ગયા ને તમે? વાત અદભુત છે. સ્વયં સુકવાતું એટલે કે પોતે બળતું પાણી જેમ ગરમ લોઢાને ઠંડુ કરે છે તેમ અજ્ઞાનીઓએ અહિત કરવા છતાં પણ ધીર પુરુષો તેનું હિત જ કરે છે. ધીર પુરુષ કોઈ દી કોઈનું અહિત તો કરે એ સારું જ કરે, ખંભાતની ડોશી એ સાધુ ને પોતું માર્યું ધોળ કરતા, તો સંતો એ પોતું જોઈને ઘીમાં બોળીને દીવાની વાટ કરીને ડોશી સસિંગ થઈ ગઈ. કેટલું સરસ જોયું. જેમ હંસની ગતિ સ્વભાવથી જ મનોહર હોય છે, તેમ ઉત્તમ ગુણવાળા પુરુષને દયા અને ધર્મ આ બે ગુણ સ્વભાવથી જ હોય છે. કાયમ આ વાત સમજી રાખ્યું. મોટા હોય એનામાં દયા હોય ને ધર્મ હોય. ગોપાલ સ્વામી મંડળ લઈને સુરત ગયેલા, સંતો તાપી નદીએ નાવા ગયા ને, તે વચ્ચે ભાઈચંદ શેઠની દુકાન આવી. આપણે ભાઈચંદ શેઠ સુરતના બહુ સારા હરિભત કહીએ છીએ ને, એ કેવા હતા સાંભળો, ચુસ્ત વૈષ્ણવ હતા. તે આપણા સાધુને ભાળે ને, એટલે જે વસ્તુ હાથમાં આવે ને મારતા, અને જેમ આવે એમ ગાળ્યું દે ને જેમ આવે એમ ઘા કરે. સંતોએ આવીને ગોપાલ સ્વામીને કીધું, નદીએ નાવા જાય છે તો વચ્ચે ભાઈચંદ શેઠની દુકાન આવે તો મારે છે અમને જે હાથમાં હોય. ગોપાલ સ્વામી કે, સંતો આ ફેર જે મારે ને એ લેતા આવજો. બીજે દિવસે સાધુ સંતો નાવા ગયા, દુકાન પાસે નીકળ્યા ને, એટલે સંતો ઉપર શેઠે કચરામાં નાખેલ ભાજી વગેરેનો ડબ્બો સીધો ઘા કર્યો, કચરો. સંતો એ બધું લઈ લીધું, લઈ ગયા ઉતારે, એમાં ભાજી ભાજીના પાંદરા બાંદરા ટોળી, દાખલા ધોઈ, કટકા કરી અને ભાજી બનાવી, થાળમાં ધરી. અને જ્યાં થાળમાં ધરી ત્યાં ભાઈચંદ શેઠનું મગજ ફેર્યું. બુદ્ધિ બગડેલી હતી, સુધરી ગઈ. અને ખરેખરો સત્સંગ થયો. ગોપાલ સ્વામી કે, બધા જમતા જમતા સંકલ્પ કરો, શેઠ ફરા ખરેખરા ભગત થાય. તે ખરેખરા ભગત થયા. બોલો, આમ મોટા માણસો તો હવના કલ્યાણ કરે છે. અને વતનામ મધ્યના 59માં દ્રઢ નિષ્ઠાવાળામાં સુરતના ભાઈચંદ શેઠનું નામ લખાણું. તો અગ્નિથી તપાવાતું સ્વાનું જેમ ઉજળું થતું જાય છે, તેમ સંતો વિપત્તિના સમયમાં પણ ક્ષોભ નથી પામતા, ઉલટાના પ્રસન્ન ચિત્તવાળા થાય છે, ઉજળા થતા જાય છે. દેખી સમો સંકટ તણો, મુક્તા આનંદને મન મોદ થયો ઘણો, થાશે ગમતું ગોવિંદ તણું, તે માય શું જશે આપણું. મુક્તાનંદ સ્વામી હાંજ પડી ગઈ ને નદી આડી આવી ગઈ ને મુજાણા કે હવે વાઘ બાગ આવશે શું, પણ તરત વિચાર આવ્યો કે કોઈનું ધૈર્યું થાય, એકમાત્ર ભગવાનનું ધૈર્યું થાય છે. એ જેમ ધારશે એમ થશે. ત્યાં તરત બધી ચિંતા વહી ગઈ. જોયું, ભગવાનનો આશરો દુઃખ માત્ર ટાળે. હવે એક બીજી દુર્બુદ્ધિની વાત કરે છે. દુર્બુદ્ધિ હોય ને જગતમાં, જેમ પાણી છાંટવાથી ઊંઘમાં ભાર વધતો જ જાય વધતો જ જાય, તેમ સત્પુરુષો દ્વારા સમજાવવામાં આવે ને, જેમ સમજાવવામાં આવે ને એમ દુષ્ટ માણસની હઠ વધતી જ જાય. ખરું ખોટું? તો એટલે જેતલપુરમાં આવ્યો તો કીચક, તે ભગવાને જેમ સમજાવ્યો એમ વધારે વધારે એમ ગરમ થતો ગયો, પણ છેવટે ભાગી ગયો. દર્પણ બતાવવાથી જેમ વાઘ ઘણું ખીજાય છે, તેમ દુર્બુદ્ધિ માણસને સત્પુરુષો તેના હિતની વાત કહે છે તો પણ તેમના ઉપર ખીજાય છે. લ્યો, એટલે ગઢડામાં કાનફટો ગેબી 400 મારવાડા લઈને આવેલો. મહારાજના કહેવાથી બ્રહ્માનંદ સ્વામી લાધા ઠક્કર બે એને સમજાવા ગયા. ત્યાં તે કહે, અરે હું ગેબી હિમાલયમાંથી આવું છું, સ્વામિનારાયણ રામ હોય તો હું રાવણ છું, સ્વામિનારાયણ કૃષ્ણ હોય તો આઈ એમ કમ્સ, સ્વામિનારાયણ પાતાળમાં જાય તો હું પાતાળમાં જાઉં, સ્વામિનારાયણ આકાશમાં જાય. વળી કે, આટલા દાડા સ્વામિનારાયણ બોડીએ ચીર્યા, આજ હું શિંગાળો મળ્યો, નહીં છોડું. ત્યારે બ્રહ્માનંદ સ્વામી લાદા ઠક્કરને કે, ઠક્કર હા તો મૂરખ છે, એટલે સિમ્બલ માર્યો. બે મહારાજ પાસે આવ્યો ને વાત કરી. બીજે દી હલ્લા લઈને દાદા ખાચરના દરબાર પાસે આવ્યો. પછી મહારાજે ધનુષ બાણ લીધા, સર્વ પ્રકારના હથિયાર ધારણ કર્યા, દરબારોએ તરવાર ઢાલ લીધા, પાર્ષદોએ ઢાલ તરવાર લીધા, પરમહંસોએ ધોકા લીધા. તાર ક્યાંક ધોકાની જરૂર પડે, તાર માળા એક બાજુ મુકાય, ધોકા લેવા પડે. પછી મહારાજે સિંહના જેવી ગર્જના કરી, હો તારી ગેબી, અને ગેબીને એવું આશ્ચર્ય દેખાણું, જાણે કે હમણે મને મારીને કાપી નાખશે, કેટલું સૈન્ય દેખાણું. પછી ગેબી ભાગ્યો. સિંહમાજીની કુવામાં હંતાણો, બોલો, બીજા મારવાડા ન્યા હંતાણા, અને પછી બધા ભાગી ગયા. આવું છે, દુષ્ટ સમજાવે સમજાય નહીં, પછી પ્રતાપ દેખાડીને ટાળ કાઢે ભગવાન. આંધળાના હાથમાં રહેલું દર્પણ જેમ તેને તેનું રૂપ બતાવતું નથી, તેમ મૂર્ખ માણસના હાથમાં રહેલું સત્શાસ્ત્ર પણ તેને જ્ઞાન આપી શકતું નથી. આંધળાનું દર્પણ રાખો, કઈ દેખાય? એમ મૂર્ખાની પાસે શાસ્ત્ર હોય ને, વાંચે કથા કરે તો એને કઈ કામ ન લાગે. મૂર્ખ ને બોધ ન લાગે રે એને સંત ભલે સમજાવે, સંત ભલે સમજાવે એને વેદ ભલે વંચાવે, મૂર્ખ ને બોધ ન લાગે. સાંભળ્યું ભજન આ તમે એમ ગાઓ.
મૂર્ખ ને બોધ ન લાગે રે એને સંત ભલે સમજાવે,
મૂર્ખ ને બોધ ન લાગે રે એને સંત ભલે સમજાવે,
એને સંત ભલે સમજાવે. સંત ભલે સમજાવે રે એને વેદ ભલે વંચાવે, મૂર્ખ ને બોધ ન લાગે રે એને સંત ભલે સમજાવે,
મૂર્ખ ને બોધ ન લાગે રે એને સંત ભલે સમજાવે.
આમ છે અગ્ન સુખ મારાધ્ય સુખતર મારાધ્ય તે વિશેષજ્ઞ જ્ઞાન લવ દુર્વિદગ્ધમ બ્રહ્માપિતમ નરમ નરંજયતિ. નીતિ શતકમાં ભર્તુહરિએ કહ્યું કે જે લોકો ખળ ને મૂર્ખ હોય ને એને સન્માર્ગે વાળવા ઈચ્છવા એ કેવું છે, તો કમળના તંતુઓથી હાથીને બાંધવા જેવું, ફૂલની અણીથી હીરાને વીંધવા જેવું, તથા મધના બિંદુથી સમુદ્રને મધુર બનાવવા જેવું છે. નો સમજે એ ખળ, એમાં કાંઈ ન મળે. હા અજ્ઞાની હોય અને તમારે સમજાવવા હોય તો જે સમજે સમજ્યા, અને થોડુંક કાંઈક જાણતા હોય વિશેષ જાણતા હોય એને તમે હાવ શાંતિથી સમજાવો, પણ અડધું જ્ઞાન ને અડધું અજ્ઞાન અને બ્રહ્માય નો સમજાવી બોલો. જેમ એક શસ્ત્ર અર્જુનના દોષથી સંપૂર્ણ ક્ષત્રિય કુળનો નાશ થયો હતો, એમ દુષ્ટ એક જ ખરાબ હોય તો એને લઈને કેટલાય માણસ હોય થઈ જાય. માટે ભગવાન સ્વામિનારાયણ કૃપા કરે, આપણી રક્ષા કરે દુષ્ટોથી. અકરુણત્વ મકારણ વિગ્રહ પરધને પરયોષિતિ ચસ્પૃહા સુજન બંધુ જનેશ્વ અસહિષ્ણુતા પ્રકૃતિ સિદ્ધમિદમ હિ દુરાત્મનામ. દુષ્ટ માણસોની આ સહજ પ્રકૃતિ છે. શું? તો કે અકરુણત્વ, એનામાં ઠામુકી કરુણા ન હોય, ક્રોધી બહુ હોય, અકારણ વિગ્રહ, કાંઈ કારણ નો એને ઝઘડો કરે, પરધનમાં એને બહુ રસ હોય, પરયોષિતી ચ સ્પૃહા પારકી પત્નીમાં એને બહુ ચાહના હોય. આ દુષ્ટના લખણ આવે. સુજન બંધુ જનેશુ અસહિષ્ણુતા, હારા સજ્જન માણસોમાં અને પોતાના બંધુ ભાઈઓમાં ઝઘડો કરવો, એને જરાય શરમ નહીં, કાંઈ સહિષ્ણુતા નહીં, બસ આ એની સહજ પ્રકૃતિ છે દુષ્ટોની. સાધુ પુરુષોએ સમજાવવા છતાં જો અજ્ઞાની તેની સમજણને ન માને તો તેમાં તે સાધુ પુરુષને શું નુકસાન? કાંઈ નહીં. જેમ સૂર્યોદય થયા છતાં ઘોડને તેનું જ્ઞાન થતું નથી, તેમાંથી સૂર્યને શું હાનિ થાય? કાંઈ ન થાય. રસ્તા કાંઠે બોર્ડ હોય, ક્યાંક આગળ વળાંક છે, નાળું છે, આમ છે, ધીમું આંકો, પણ ઓલ્યો માને નહીં તો બોર્ડ નું શું જાય? હે, માટે સાધુ કેમ કરું?
જીવન ને તુચ્છ કરી નાખ માહો જીવડા, જીવન ને તુચ્છ કરી નાખ માં,
જીવન ને તુચ્છ કરી
બાય બાય
માહો જીવડા, જીવન ને તુચ્છ કરી નાખ માં,
અંતર માં રાગ દ્વેષ રાખ માહો જીવડા, અંતર માં રાગ દ્વેષ રાખ માં,
અંતર માં રાગ દ્વેષ રાખ માં હો જીવડા,
તાયો તે
રાગ દ્વેષ રાખ માં.
માનવ નો દેહ મહા મોંઘો ચિંતામણી,
માનવ નો દેહ મહા મોંઘો ચિંતામણી,
માનવ નો દેહ મહા મોંઘો
ને તો તુચ્છ કરી નાખ મા હો,
જીવન ને તુચ્છ કરી નાખ મા હો,
જીવન ને તુચ્છ કરી નાખ મા.
આવો મનુષ્ય વારે વારે મળવાનો માટે અંતરમાં રાગ દ્વેષ રાખ્યા માંડ ભગવાનની ભક્તિ કરવા તો અક્ષરધામ મળી જાય અને સુખીઓ થઈ જાય. વાલા ભક્તો, આટલું કહીને અહીંયા આ સભાને વિરામ આપું છું. એ સાથે અમારા બધાના જય સ્વામી.